તારીખ 23/12/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50.
પ્રશ્ન કરનારના અભિપ્રાયમાં અનાદિનો જે પુણ્યનો પક્ષ છે એ પક્ષ સ્પષ્ટપણે જોવામાં આવે છે, એટલે એનો સીધો નિષેધ કર્યો છે. ભલે પુણ્ય ભાવ થાય છે હોય છે અને ભૂમિકા અનુસાર હોવા જ જોઈએ એમ પણ સિદ્ધાંતમાં સ્થાપી શકાય છે, તો પણ જે અભિપ્રાય થી પ્રશ્ન કર્યો છે એ અભિપ્રાય પાત્ર હોવાથી સિદ્ધ નિષેધ કર્યો. ઉત્તર આપે છે ના, પુણ્ય તો વિભાવ છે અને પ્રભાવ છે, મોક્ષ થી વિરુદ્ધ ભાવ છે. તાત્વિક દ્રષ્ટિએ વાત છે. નવ તત્વમાં ભાવ છે એ આશ્રમ અને બંધના કારણ છે, આશ્રમ અને બંધ સ્વરૂપ છે એમ કહીએ તો પણ ચાલે. એટલે સંવર નિદ્રા અને મોક્ષ થી વિરુદ્ધ પક્ષમાં જાય છે. વળી આત્માના સ્વભાવથી પણ સ્વ અપેક્ષા એ પરમાં જાય છે. સ્વ અને પર અપેક્ષિત વાત છે. વસ્તુ તો પોતપોતાની અપેક્ષા એ બંને સ્વ છે, પણ એકબીજાની અપેક્ષા એ પોતે સ્વ છે અને બીજા પર છે. પુણ્ય છે એ વિભાવ ભાવ છે, પર ભાવ છે, મોક્ષ થી વિરુદ્ધ ભાવ છે. આ બધો પ્રકાર એ પુણ્યની અંદર છે. તેમાં કઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી, એમાં પુણ્યમાં કોઈ જ્ઞાન નથી, જ્ઞાન તત્વ રૂપે નથી, એમાં આત્માનો આનંદ પણ નથી. તેથી તે મોક્ષનું પ્રથમ પગથિયું નથી. અપેક્ષા એ જો કહેવાય સમજીને બરાબર, કેમ કે જ્ઞાન ને આનંદ નથી, જળમાં જ્ઞાન ને આનંદ નથી, આમાં પણ જ્ઞાન ને આનંદ નથી. જળવત સમજીને અથવા જ્ઞાનના આનંદના અભાવરૂપ સમજીને એને જળ કહેવામાં આવે છે. ચૈતન્ય વિકાર હોવા છતાં અને ચૈતન્ય જેવો એમાં આભાસ થતો હોવા છતાં ચૈતન્ય સ્વરૂપે નથી, ચૈતન્ય સ્વભાવે નથી, એ સ્પષ્ટ છે. આ તો પગથિયું શબ્દ જે પ્રશ્નની અંદર લીધું છે, એટલે શું છે, કોઈ અણસમજણથી એમ કહે કે જેમ પરમાણુ જળ છે એમ આ પણ જળ જ છે, ચેતન વિકાર પણ નથી, એમ સમજવાનું નથી. પણ એનો નિષેધ જોરથી કરવા માટે, જેમ જળ ચૈતન્ય માટે નકામો પદાર્થ છે, ઉપાદેયથી ભિન્ન છે, એમ પુણ્ય પણ પર છે, ભિન્ન છે, ચૈતન્ય માટે નકામો પદાર્થ છે અથવા તો નુકસાનકારક છે, જળ કરતા વધારે ખરાબ છે. જળ પીણી પીણી નુકસાન નથી કરતો, આ જળ પીણ્યું છે આત્માને નુકસાન નથી કરતો. પુણ્ય ભાવ તો જીવના પરિણામમાં નુકસાનકારક ભાવ છે, જળ કરતા ખરાબ છે. ખરેખર તો જળ એને શું કહેવું, જળ કરતા ખરાબ છે. એટલે એમ કહેવામાં આવે છે એના ફળમાં જળની પ્રાપ્તિ છે, જળને અનુસરીને થાય છે, જળ જેવા જળ સદૃશ પરિણામ છે, તેથી એને જળ કહેવામાં આવે છે. એમ સમજીને જળ કહેવામાં આવે છે. એ તો પ્રશ્ન ચાલે છે, એ જ પ્રશ્ન ચાલે છે. જે પ્રશ્ન ચાલે છે કે પહેલું પગથિયું કયો, ભલો કયો, કઈક કામનો કયો, કઈક એનો ફાળો તો ખરો કે નહીં. ચાલો કઈક ફાળો તો ખરો કે નહીં આગળ વધવા માટે. ત્યાં સુધી દલીલ કરે છે, અહીંયા દલીલ નથી કે જીવ પાપના ફળમાં અને વિરાધક પરિણામના ફળમાં નરક નિબોધમાં જાય, હવે ત્યાંથી મનુષ્ય થાય અને ભગવાનના સમોસરણ સુધી પહોંચે, સાક્ષાત પરમાત્માના દર્શન પ્રત્યક્ષ બોધ મળે દિવ્ય ધ્વનિનો, તો અહીં સુધી તો પુણ્યનો જ ફળ છે. પુણ્યના ટેકા સુધી તો અહીં સુધી આવ્યો, પુણ્યના સહારે તો તમે એને ના પાડો છો, એને જળ કયો છો, તો કે છે કે બધું અનંત વાર થઈ ચુક્યું છે. એવું બધું પણ અનંત વાર થઈ ચુક્યું છે જવાબ આપે છે. એટલું તો પુણ્યનો ફાળો ખરો કે નહીં, એમ કરીને કરવું છે શું કે પક્ષ કરવો છે ને, એમ કહીને પણ પુણ્યનો પક્ષ કરવો છે ને. પણ આમ સીધું લેવામાં વાંધો શું છે કે તું આત્મા છો, જ્ઞાનાનંદમય સ્વરૂપ છો, પુણ્યના અભાવ સ્વભાવે છો અને તારી અનંત શક્તિથી ભરપૂર છે, તને કોઈને અન્ય તત્વની મદદની જરૂર નથી. તારા શક્તિમાનપણા વિશે વિચારવામાં આવે તો એટલી બધી શક્તિ તારામાં છે કે તને પુણ્યના મદદની જરૂર નથી. પણ અભવિ તો જાય જ છે, નવમી ગ્રેવેટે જાય અને નિગોદમાં જાય, નવમી ગ્રેવેટે જાય અને નિગોદમાં જાય.
જો દુઃખો નિષેધ કરવામાં આવે તો નિશ્ચયાભાસ થઈ જાય. પુણ્યનો જો લુખો નિષેધ કરવામાં આવે તો નિશ્ચયાભાસ થઈ જાય, પાપમાં જીવ્યો જાય. અને શુદ્ધાત્માના આદર સહિત, શુદ્ધાત્મા પ્રત્યે જવાના પ્રયાસ સહિત કરવામાં આવે તો યથાર્થ છે. મોક્ષનું પગથિયું તો સમ્યક દર્શન છે. પગથિયું એટલે પહેલું પગ મૂકવાનું સ્થાન. સમ્યક દર્શન થાય ત્યારે મોક્ષનું પહેલું પગથિયું હાથમાં આવીને હવે એક પછી એક ગુણ સ્થાનના પગથિયા ચડી અને જે મોક્ષ પામશે. પણ અનંત વાર પૂર્ણ કરવા છતાં મોક્ષ નથી પામ્યો. અને કેવા કેવા પૂર્ણ કર્યા કે સાક્ષાત જીનેન્દ્રને પૂજાનો અવસર મળે, સાક્ષાત ભાવનંદી સંતના આહારદાન અને એના બોધનો પ્રત્યક્ષ ગુરુ, પરમ ગુરુ અને ગુરુ બંનેનો પ્રત્યક્ષ બોધનો અવસર મળે અને ઊંચામાં ઊંચા પુણ્યના પરિણામ કરી એને ઉમેદરીઓ સુધી એના ફળમાં જાય. ભોગોભોગની દ્રષ્ટિએ ઉમેદરીઓ લીધા. આ બાજુ જોઈએ તો ધર્મના સંયોગોની દ્રષ્ટિએ જોઈએ તો સમવસરણ જીનેન્દ્ર પરમાત્માનો યોગ, દિવ્યધ્વનિનો યોગ, સંયોગ, આટલા ઊંચા ઊંચા સંયોગ મળ્યા. કેટલી વાર મળ્યા કે અનંત વાર મળ્યા, કેટલા ભાવ એનાથી ઘટ્યા કે એક ભાવ એનાથી એમ કહીને એમ લેવું છે કે ભવનું કારણ દર્શન નો છે અને ભાવના અભાવનું કારણ દર્શન નો અભાવ છે. કોણ સાથે પાપીમાં પાપી જીવ હોય સાતમી નાખી દર્શન નો અભાવ કરે એટલે એને મોક્ષ માર્ગ પહેલું પગથિયું મોક્ષનો એને હાથમાં આવ્યો. સાતમી નારકીએ પણ આકરા પાપના ફળને ભોગવતા ભોગવતા અને એ ભોગવે ત્યારે એને વેદના થાય, વેદના થાય ત્યારે નવું પાપ થોડું બંધાય પાછું. ત્યાં તો શું ઓછું છે છતાં દર્શન ને તોડે તો ત્યાં પણ એને મોક્ષ માર્ગનું પહેલું પગથિયું હાથમાં આવ્યું. પૂર્ણ પાપ સાથે ક્યાં સુધી જવા દે. હા, સીધો એને પાપના પરિણામમાંથી દર્શન ના અભાવના પરિણામ મોક્ષના ન થાય. વચ્ચે શુભ ભાવ આવી જાય છે પણ એ પણ મંદ પુરુષાર્થના કાળમાં શુદ્ધતા પ્રગટ નથી થતી. તીવ્ર પુરુષાર્થમાં જ શુદ્ધતા પ્રગટ થાય છે એટલે વચ્ચે વસ્તુ ઊભી થાય છે, વચ્ચે આવી જાય છે. મદદ લઈને આગળ વધ્યા છે એમ નહીં પણ વચ્ચે આવી જાય છે એટલી વાત છે. વિતરાગતાનું સ્વરૂપ નથી સમજ્યો. ફક્ત એ પ્રસંગ મળ્યો એનો એને મહિમા આવ્યો એટલે પુણ્યના ફળનો મહિમા આવ્યો. ત્યાં શું કર્યું એને, એને ત્યાં પુણ્યના ફળનો મહિમા કર્યો કે મને આવો પ્રસંગ મળ્યો, મારા આંગણે સમવસરણ આવ્યું, મારા આંગણે કલ્પવૃક્ષ પધાર્યા, કલ્પવૃક્ષ આવ્યું, આહારદાન દે ત્યારે એમ કે વિતરાગી સંત આવેલા કે મારા આંગણે કલ્પવૃક્ષ આવ્યું. પણ એ બધા પુણ્યના ફળનો મહિમા છે, એમાં પુણ્યનો મહિમા છે, એમાં વિતરાગતાનો મહિમા હોય તો જુદી વાત છે. મહિમા બે રીતે થાય છે. વિતરાગતાને ઓળખે છે એને પુણ્યનો મહિમા નથી આવતો, પુણ્યનો મહિમા આવે છે એ વિતરાગતાને ઓળખતો નથી. બે વચ્ચેની કિંમતમાં એટલો બધો ફેર છે કે એક સાચો હીરો છે ને એક કાચનો કટકો છે, આટલો બધો ફેર છે. હવે જે સાચા હીરાને છોડીને કાચના કટકાનો મહિમા કરે છે એ સાચા હીરાને ઓળખતો નથી, ઓળખે એ કાચનો મહિમા કરે નહીં. કલ્પના સુખ ને કલ્પના કરે છે કોઈ શુભમાં ને કોઈ અશુભમાં, પણ સુખ ની કલ્પના કરે છે એટલી વાત છે. છ છે દુઃખ ને કરે છે એમાં સુખ નીકળતું. ઓળખાણ વગર નકામું છે. આત્મામાં અનંત સુખ નો ભંડાર ભર્યો છે, અનંત 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 સુખ નો ભંડાર ભર્યો છે આત્મામાં. એનો વિશ્વાસ આવે કે હયાતી છે મારામાં, અનંત સુખ ની હયાતી છે. સુખ માટે મને કોઈની જરૂર નથી. એટલું બધું સુખ મારામાં છે કે કોઈની અપેક્ષા વિના, કોઈ સંયોગો વિના અંદર થી એગંત સુઈ મુનિ વિતરાગી આવે છે. એકલા વિતરાગી મુનિ જગતમાં સુખે છે. શું એને સંયોગ છે? તિલતુષ માત્ર પરિગ્રહ નથી, છતાં એકલા સુખી છે. ક્યાંથી સુખ આવે છે? કે અંદર ભર્યું છે, અંતર માંથી સુખ આવે છે. એ વિશ્વાસ ની જરૂર છે. ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વાધ્યાય તો અંતર શોધ માટે છે. સ્વાધ્યાય શા માટે છે? સત્શાસ્ત્ર નો સ્વાધ્યાય અંતર શોધ માટે છે. અનુભવી પુરુષોએ જે વચનો કહ્યા એના ઉપરથી પોતાના ભાવને ઓળખ કરવાની છે. દુઃખ દુઃખ તો સુખ સાપેક્ષ છે. દુઃખ એ સુખની જ ઉલટી અવસ્થા છે. દુઃખ અને સુખ તદ્વંદ છે. દુઃખને સાચી રીતે ઓળખે તો સુખને ઓળખાણ થાય, તો એને દુઃખમાં સુખની ભ્રાંતિ ન થાય. દારૂ પીને સુખ માને કે શુભાવ કરીને સુખ માને, એનો અર્થ કે એને સુખને ઓળખ્યું નથી. સુખની કલ્પના કરે છે. આત્મિક સુખ શું ચીજ છે એ ઓળખવાની જરૂર છે. પણ અત્યારે તો પ્રગટ સુખ છે ને, ઓળખવું કેવી રીતે? તે જ્ઞાન સુખરૂપ છે. જ્ઞાન પોતે સુખ સ્વરૂપ છે. જ્ઞાન ને ઓળખે તો સુખ ને ઓળખે. ભલે ગુણ ભેદે જ્ઞાન તે સુખ નથી ને સુખ તે જ્ઞાન નથી, પણ વસ્તુ ભેદે એમ નથી. એ તો ગુણ ભેદે છે, વસ્તુ ભેદે નથી. વસ્તુ ભેદે જ્ઞાન અને સુખ બંને એક જ છે એમ કહેવાય છે. જેમ ગુણ ભેદે જ્ઞાન અને સુખ ભિન્ન ભિન્ન છે એમ કહેવાય છે, એના કરતા વધારે જોરથી વસ્તુ ભેદે જ્ઞાન અને સુખ એક છે એમ કહેવાય છે. અભેદને જોરથી કહેવાય છે, ભેદને જોરથી નથી કહેવાતું. ભેદ તો કલ્પના કરીને કરવા વખતે પડે છે. વસ્તુ ભેદે બંને અભેદ હોવા છતાં ભેદની કલ્પના કરીને એમાં ભેદ પાડવા પડે છે. કેમ કે એ વિના ખબર નથી પડતી, ઓળખાણ નથી આવતી. એટલે તો ઓળખાણના કાળમાં એ બધી વાત છે. પણ એ ઓળખાણમાં પણ ભેદથી, માત્ર ભેદ નહીં પણ અભેદને ઓળખવું છે, એ લક્ષ્યથી ઓળખાણ કરવામાં આવે. તો વસ્તુ ઓળખાય છે ને એમાં જ્ઞાન છે, સુખરૂપ છે એમ ઓળખાય છે, તો વિશ્વાસ આવે છે. કે જેમ જ્ઞાન ખૂટતું નથી, કેમ કે અનંત જ્ઞાનનો ભંડાર અંદર ભરેલો છે, એમ એવો જ સુખનો ભંડાર ભરેલો છે. વિશ્વાસ આવે તો આખી દિશા બદલાઈ જાય. વિશ્વાસ ન આવે તો દિશા ન બદલાય. એમને ઉપર છેલ્લો સ્વાધ્યાયને વિચાર થયા કરે અને આ મનુષ્ય ભાવ પૂરો થઈ જાય. ખરી વાત એ છે કે ઓળખાણ માટે, નિર્ણય માટે સ્વાધ્યાય કરનારા માંથી ખૂબ જ પ્રયત્ન કરે છે. એક તો કહેવાતા જન્મોમાં સ્વાધ્યાય બહુ ઓછા કરે છે, ખાસ કરીને ગુરુદેવના સમાગમમાં એવા એવા લોકો કરે છે. બાકી તો સ્વાધ્યાયની પરિપાટી નહીવત થઈ ગઈ છે. હવે જે ગુરુદેવના સમાગમમાં આવ્યા એમાં 5% માણસ સ્વાધ્યાય કરતા હશે, 5% પણ એવરેજ નથી આવતો. સ્વામી વાત્સલ્યનો જમણવાર કર્યો તો 400 જણા જમવા આવે, સ્વાધ્યાયમાં 40-10%. એ તો અહીંયા બીજે તો કેટલી પરિસ્થિતિ નથી. આટલી કંગાળ પરિસ્થિતિ તો આપણા મુમુક્ષ સમાજની છે.
બહુ સ્પષ્ટ વાત કરી, આપણે જેટલી સંખ્યા છે ને એટલી મમ્માજી મળે
સંતોષ જતા છે.
ખબર છે, જાણીએ છીએ, આ બધી ખ્યાલ છે. બે દ્રવ ભિન્ન છે, કુંતી ધર્મ થતો નથી, આ બધી આપણને ખબર છે. એની વાત રોજ આવતી હોય એટલે કંટાળો આવે, પછી એમાં રુચિ તો રહીએ નહીં. બીજી રુચિ સંસારની પડે છે, સંસારના કામ હોય, સંસારની જવાબદારી લાગતી હોય, કામમાં જરૂરિયાત લાગતી હોય, એટલે ત્યાં તો ટાઈમ આપ્યા વગર બીજો રસ્તો નહીં. હવે જે 5% પૂરા આવતા નથી એમાંથી નિર્ણય માટેનો પ્રયત્ન લગભગ આટલી બધી પરિસ્થિતિ છે. એમાં તો ટકાવારી જ આપણી બધી છે. વિચારવા જેવો વિષય તો એ છે કે હજી સ્વાધ્યાય કરે એથી કઈ મળી જાય એવું નથી. નથી કરતા એને તો વળવા નહીં, વળવાનો પ્રશ્ન ચર્ચાવાનો નથી. પણ જે કરે છે એમાં જે નિર્ણય માટે પ્રયત્ન કરે, અંતર શોધ કરે, એવું કોક જ જીવ નીકળે. આ પરિસ્થિતિ છે. પણ પરિસ્થિતિ ગમે એવી હોય, બજારમાં હજારો દુકાન છે એમાં કરોડપતિ કોક જ હોય, પણ બધાને ભાવના તો એ જ હોય કે મારે કરોડપતિ થવાનું છે, એમ એ ભાવના લઈને કરવું. ભલે કોક થાય એનો વાંધો નહીં, પણ મારો નંબર એમાં લાગવો જોઈએ, મારે પ્રાપ્તિ કરવી છે, મારે લાભ લઈ લેવો છે, એવી ભાવનાથી પ્રવર્તવું જોઈએ. એ વિચારવા જેવું નથી, એ તો એક જાણવાનો વિષય છે. લાંબો વિચાર કરવા જેવું નથી અમારે, એ તો સર્વકાળે એવી જ પરિસ્થિતિ હોય. સમોસરણમાં સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોય ત્યારે સમય દ્રષ્ટિ કરતા મિથ્યા દ્રષ્ટિની સંખ્યા બહુ મોટી જ હોય. ભગવાનનો અતિશય છે કે અભવિનો પ્રવેશ નથી થતો. બાકી ભવિ આવે છે તો પણ એની અંદર સમય દ્રષ્ટિ કરતા મિથ્યા દ્રષ્ટિની સંખ્યા વધારે જ હોય, સમય દ્રષ્ટિની સંખ્યા કરતા મુનિરાજોની સંખ્યા ઓછી જ હોય, અને મુનિ કરતા કેવળીઓની સંખ્યા ઓછી જ હોય. ઉત્તરોત્તર જેમ ઉપર જાય એમ સંખ્યા ઘટે છે. પણ એ બધો જાણવાનો વિષય છે. પોતાને માટે પણ એમ લેવાનું છે કે ભલે અલ્પ સંખ્યામાં હોય, અશક્ય તો નથી ને, બસ ભલે થોડી સંખ્યામાં જીવો પામે છે પણ અસંખ્ય અશક્ય તો નથી ને, શક્ય તો છે ને, તો બસ મારે મારું કામ કરી લેવું, તો હું શું કરવાનું કરી શકું. જો શક્ય હોય તો મારાથી શું કરવા ન થાય, શું કારણ છે કે મને ન થાય, એવું કોઈ કારણ હોય તો એને હું દૂર કરી દઉં. શુદ્ધ બુદ્ધિથી જ્યારે મારે મારું હિત જ કરવું છે તો મારું હિત કરો એ થાય એવું કોઈ કારણ હોય તો હું છોડી દઉં, છોડી દેવા તૈયાર છું.
જે અશક્ય છે એ જોરથી પુરસાદ કરે છે, જે અશક્ય છે એ જોરથી પુરસાદ કરે છે, જે શક્ય છે એ મન પુરસાદ કરે છે.
ત્યાં તો પુરસાદ જ નથી એમ કહીને ચાલે. એ તો રેતીમાંથી એને તેલ કાઢવું છે, અનંત કાળથી મહેનત કરે છે રેતીમાંથી તેલ કાઢવાનું. પરમાથી સુખ લેવું એનો અર્થ શું છે?
કૃત્યમાંથી તેલ કાઢવાની વાત છે. નિર્ણય માટે સ્વાધ્યાય છે, સ્વરૂપ નિર્ણય ન થાય ત્યાં સુધી સ્વરૂપ નિર્ણય કરવાનો પ્રયાસ ચાલવો જ જોઈએ. તો જ સ્વાધ્યાયની સફળતા છે. સ્વાધ્યાય તો બાહ્ય ક્રિયા છે, પણ અહીંથી એની અંતરક્રિયાનો જન્મ થાય છે જો નિર્ણય કરે તો. અંતર ગવેષણાનો વિષય છે, અંતર શોધનો એ વિષય છે. નેત્ર તો અનંત કાળ થી બધું બાઈ બાર થી બાર અગિયાર નવ પૂર્વ કેમ બાર ને બાર રહી ગયો, નિર્ણય ન કર્યો. અનુભવનો તો પ્રશ્ન છે. અનંત વાર પૂર્ણ કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો, મોક્ષ તો હાથમાં ન આવ્યો, પણ મોક્ષ તરફ એક પગલું મૂંડાણું છે નહીં. અનંત વાર પૂર્ણ કરી ચૂક્યો છતાં મોક્ષ તો નથી થયો, પણ મોક્ષ તરફ એક પગલું પણ એને માંડ્યું નથી, પગલું પણ માંડ્યું નથી. તો વચનામૃતમાં બેનશ્રીના વચનામૃતમાં એવા સ્પષ્ટ આવે છે કે જો પુણ્યથી ધર્મ થતો હોત તો આ જીવનો કેદીનો મોક્ષ થઈ ગયો હોત, અનંતકાળ પહેલા મોક્ષ થઈ ગયો હોત. એટલા બધા પૂર્ણ કરી શક્યો કે અનંતકાળ પહેલા જ એનો મોક્ષ થઈ ગયો હોત. પ્રાણી તો કહે છે કે એ ડગલું મેર્યો નથી, એ પગલું પણ મંડાયું નહીં. મોક્ષનું પહેલું પગથિયું તો સ્વામી દર્શન છે, પૂર્ણ નથી. પગથિયું શબ્દ થયો છે ને પ્રશ્ન, કે મોક્ષનું પહેલું પગથિયું પૂર્ણ તો નથી, પણ મોક્ષનું પહેલું પગથિયું સ્વામી દર્શન છે, અને તે તો પુણ્ય પાપ બંનેથી પાર છે, બંનેથી દૂર છે, બંનેથી જુદી જ વાત છે. એને કોઈ અનુસંધાન મેળવવાની જરૂર નથી. એક તો અનાદિથી પુણ્યભાવ ઉપર વજન છે, અને એમાં પાછો મોક્ષ માર્ગ માટે અને મોક્ષ માટે એની સાથે મેળ મેળવે એનું અનુસંધાન કરે, આની જરૂર ખરી કે નહીં, પહેલાં હોય કે નહીં, પ્રલય અવસ્થામાં તો આવે કે નહીં, વચ્ચે તો આવે કે નહીં, આમ તો આવે, પણ એમ કરીને તારે કરવું છે શું? સાચી વસ્તુ માટે જે ઉપડ્યો હોય જ્યાં સુધી એને બીજે ન અટકે તો સાચી વસ્તુ લીધે રહીએ. થાય છે એવું કે મૂળ વસ્તુ સાચી વસ્તુ હાથમાં આવતી નથી અને ગમે ત્યાં પકડાઈ જાય છે. અટકો અટકો એ પડ્યો નિયમથી. મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યક દર્શન છે, અને તે તો પુણ્ય પાપ બંનેથી પાર છે. વેદ જ્ઞાન વડે આત્માને પુણ્ય પાપ બંનેથી ભિન્ન જાણે ત્યારે નિશુદ્ધ આત્માનું સમ્યક દર્શન અને અનુભવ થાય. કેવી રીતે લાઈન પકડાવે? સારી પ્રશ્નકાર એમ કે છે કે હું પુણ્યને સાથે રાખું અને પુણ્ય કરતો કરતો ધર્મ પામું તો કેમ આપને લાગે છે? ત્યારે અહીંયા શ્રી ગુરુ એમ કે છે કે તું ભેદ જ્ઞાન કર તો તારે પુણ્યથી ભીન પડવાની વાત છે, સાથે રાખવાની વાત નથી. ભીન તો નિષેધથી ભીન પડાય, સાથે રાખીને ભીન કેવી રીતે પડી છે? સાથે રાખો ને ભીન પણ પડતો, બે વાત તો બનવાની નથી. સમ્યક દર્શનનું કારણ તો ભેદ જ્ઞાન છે, પુણ્ય પાપ કોઈ પરિણામ સમ્યક દર્શનના કારણ નથી. અને એ ભેદ જ્ઞાનમાં પુણ્યનો પણ જ્યાં નિષેધ છે એટલે પાપનો નિષેધ કહેવાની જરૂર નથી.
નિરૂપણ નિષેધ છે, ત્યાં તો પાપ નો નિષેધ કહેવાની જરૂર નથી. એટલે એમ કે સાથે રાખવાની તો વાત નથી, પણ ભેદ જ્ઞાન વડે આત્માને પુણ્ય પાપ બંનેથી ભિન્ન જાણે ત્યારે નિશુદ્ધ આત્માનો સમ્યક દર્શન અને અનુભવ થાય. એને ભિન્ન જાણે કે ભિન્ન છે, મૂળ સ્વરૂપે આત્મા પુણ્ય પાપના ભાવોથી ભિન્ન જ છે, ભિન્ન છે એવું ભિન્ન જાણે, જ્ઞાન સ્વરૂપે ભિન્ન છે એવું ભિન્ન જાણે, ભિન્ન ઓળખે, ભિન્ન અનુભવે, ત્યારે એને સમ્યક દર્શન અને સ્વાનુભવ કહેવામાં આવે છે. આમ ઉલટી સુલટી વાત થઈ જાય છે. વેદ જ્ઞાનમાં એનો નિષેધ આવે છે, જ્યારે જીવ એને મદદગાર માનીને એનું કારણ સમજીને એને કાંઈ પણ સહાયક સમજીને એને કરવા માંગે છે. બે વાત સામે સામે છે, પરસ્પર વિરુદ્ધ માર્ગની, મોક્ષ માર્ગની મંગળ શરૂઆત થાય છે. નિજ શુદ્ધાત્માના અનુભવ વડે છે, સ્વાનુભવ પહેલું પગથિયું છે. જેમ સમ્યક દર્શન પહેલું પગથિયું કહ્યું, એમ સ્વાનુભવ છે પહેલું પગથિયું છે. નિજ શુદ્ધાત્માના અનુભવ વડે તીર્થંકર ભગવાનના માર્ગની એટલે કે મોક્ષના માર્ગની મંગળ શરૂઆત થાય છે. અનુભવ પહેલા માર્ગની શરૂઆત થઈ છે એમ માનવાની જરૂર નથી. સ્વાનુભવથી માર્ગ શરૂ થાય છે. પરને સ્વપણે અનુભવે એવો અનુભવ જ્યાં સુધી વર્તે છે, રાગમાં સ્વપ્નનો અનુભવ કરે એવો અનુભવ જ્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી કોઈ પણ રીતે માર્ગની શરૂઆત થતી નથી. મોક્ષ માર્ગ કહો કે તીર્થંકર ભગવાનનો માર્ગ કહો, બંને એક જ વાત છે. વચ્ચે લીટી કરી છે એનો અર્થ કે અથવા એમ માટે તે મોક્ષ મહેલનું પણ પહેલું પગથિયું છે. પુનિતે મોક્ષ મહેલનું પગથિયું નથી, પણ અનુભવ છે એ મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. અને સ્વાનુભવમાં આંશિક મોક્ષ છે એટલા માટે એને પગથિયું કહેવામાં આવે છે. મહિમા કરે છે, પેલા દિગંબર લોકો વિરોધ કરે છે, ગાંધી સ્વામી નો ક્યાં માર્ગ છે, આ માર્ગ તો હતો જ અમારે, અમારા શાસ્ત્ર માં તો આ માર્ગ હતો જ, બરાબર છે. એને ક્યાં ના છે, શાસ્ત્રમાં હતો, તમારા આચાર્યો આપણે કહીએ ને, તમારા આચાર્યોની એ વાત છે. પણ આચાર્યો કોના, કે જેણે એનો સિદ્ધાંત અંગીકાર કર્યો એના. હવે અમે એ આચાર્યના સિદ્ધાંતો અંગીકાર કર્યા તો એ આચાર્યો અમારા થયા કે ન
થયા,
એવી વાત છે. પેલા લોકોએ કઢાવ્યું ને કે ભાઈ બંધારણમાંથી ગાંધી સ્વામીનું નામ હટાવો, બંધારણમાંથી નામ કઢાવ્યું ને, આમાં એમ કે ગાંધી સ્વામીનો માર્ગ થઈ જાય છે, આ તો તીર્થંકરોનો માર્ગ છે. તીર્થંકરનો માર્ગ પોતે કહે છે કે આ તો તીર્થંકરનો માર્ગ છે, પોતે ક્યાંય એવું કહ્યું નથી કે આ મારો માર્ગ છે. પણ જેના નિમિત્તે માર્ગ સમજાય છે, જેનો પ્રત્યક્ષ એવું મળ્યો હોય છે, એનો મહિમા કરવામાં આવે છે. અને કોઈ વાર એ મહિમા એવો દેખાય કે પરોક્ષ જે જીનુપકાર છે એ પણ ગૌણ લાગે અને પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર મુખ્ય લાગે, એટલો બધો મહિમા થાય છે, કરવામાં આવે છે. એ યોગ્ય છે, એ કોઈ અયોગ્ય નથી. એ તો પ્રત્યક્ષ સદગુરુ સમય નહીં, પરોક્ષ જીનુપકાર આત્માર્થીને તો એમ જ હોય, એમ ન હોય તો એને આત્મવિચાર પણ વિગ્યો નથી, ઉગેના આત્મવિચાર એમ વાત છે.
બરાબર, ધ્યાનભાઈ કીધું
અપમાન કર્યું છે. કૈલાસચંદજી એ નતર કાઢ્યો હતો ને પરમાનુ મંદિર ના વખતે, કે અહીંયા કુંકુંડાચાર્ય નું તમે લોકો એટલું બધું મુમાન કરો છો, તો શું કઈ દિગંબર સંપ્રદાયમાં એટલા કુંકુંડાચાર્ય જ થયા છે? બીજા કોઈ આચાર્ય જ નથી થયા? મહાન આચાર્યો થયા છે. સુમનભદ્ર આચાર્ય, વિશેન સ્વામી, પુષ્પદંત મહાભલ, ગુદ્ગલી, દર્શન આચાર્ય, એ ત્રિપુરાના દર્શન આચાર્ય જેવા મહાન થયા, જ્યાંથી તેને શ્રુતનો વિકલ્પ આવ્યો. એટલા કુંકુમ કુંકુમ કેમ કરો છો? તો એમને એવો તર્ક ઉઠાવ્યો, જાહેરમાં બોલ્યા હતા ગુરુજીને, તો દુઃખ થયું જાય. કુંકુંડાચાર્યના નામ ઉપર બીજા આચાર્યોનું બલિદાન ન દબાવાય એવું બોલ્યા એના ભાષણમાં ગુરુદેવ. આ શું બોલે છે? અમને તો બધા જ આચાર્યો માટે આચાર્ય જે સમકક્ષા જેને કહેવાય, આચાર્યને એક ન્યાય સમકક્ષા કહેવાય, એટલું જ બહુમાન છે. પણ બધા ઉપકાર એના પ્રત્યે વિશેષ બહુમાન વ્યક્ત થાય એનો અર્થ નથી કે બીજાનો નિષેધ છે એની અંદર. બીજાનો પણ એટલો જ સમ આદર છે, સમાદર પણ એ બીજા આચાર્યોને જોઈએ છે. પછી કોઈએ કહ્યું કે એવું નથી, જો જૈન મંદિરની અંદર બધા આચાર્યોના કોતરા પેલા નીતની અંદર જે ચિત્રો છે કોતરેલા, એમાં બધા આચાર્યોના જુદા જુદા આચાર્યોના આવે છે, એ તો લખાણ આવે છે. પણ આ તો બધા આચાર્યોના પેલા કોતર્યા છે, સ્ટેચ્યુ જેવા કોતર્યા છે. આપણા સોનગઢના જૈન મંદિરની અંદર આપણે દર્શન કરવા ઉભા રહીએ તો ડાબી હાથ બાજુ પહેલું ચિત્ર છે, દિવાલ પર જે ચિત્રો શરૂ થાય ડાબી હાથ બાજુ પહેલું ચિત્ર છે, એમાં બધા દિગંબર આચાર્યો જે મુખ્ય મુખ્ય આચાર્યો છે એને હાથમાં શાસ્ત્રો છે, અથવા બાજુમાં શાસ્ત્રો છે, શાસ્ત્રો લખતા હોય બધા આચાર્યો. મુનિરાજે કરેલો છે એ મહિમા, તો મુનિરાજે કરેલો છે. દર્શન શાસ્ત્ર અનંત તીર્થંકર થી અધિક કયા, તો એની અંદર દર્શન સારી તો લખ્યું છે. મહાનગે ક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સુમંદર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે એટલે કુંદાચાર્યદેવે બોધ ના આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત, મુનિજનો સાચા માર્ગને કેમ જાણત. દર્શનસારમાં એ વાત છે ને, એનો આધાર દર્શનસારમાં ગાથા છે, દર્શનસારની ગાથા છે. કોનું રચેલું છે દર્શનસાર? શાસ્ત્રનો આધાર. એમ બીજા મુનિએ પોતાના ગ્રંથોમાં એ રીતે ઉલ્લેખ કરેલો છે. પછી પ્રશ્ન પૂછનાર ભાઈને એ વાત ગળે ઉતરી કે દુનિયામાં અબજોપતિ ને કરોડોપતિ ઘણા છે, પણ કોઈ લખપતિ તમને ખરેખરે મદદ કરે છે? વેપારની તક હતી ને લાખ રૂપિયા આપ્યા અને તમે કરોડો કમાઈ ગયા, તમે અબજોપતિ થઈ ગયા, હવે તમે કોનો ઉપકાર માનશો? દુનિયામાં તો ઘણા કરોડોપતિ નો અબજોપતિ છે, તમને મદદ કરી એનો માનશો કે બીજા? આ તો પ્રેક્ટિકલ વાત છે કે એવું જ છે. થોડા શાંત થઈ ગયા, ગુસ્સામાં આવી ગયા.
પંડિત દોલતરામજીએ છ ઢાળામાં કહ્યું છે, મોક્ષ મહલ કી પ્રથમ સિદ્ધિ યા બિન જ્ઞાન ચરિત્રા સમ્યક્તા ન લહે સો દર્શન ધારો ભગ્ય પવિત્રા. મોક્ષ મહેલની પ્રથમ સીડી, સીડી એટલે પગથિયું, હિન્દીમાં એને સીડી કહે છે, ગુજરાતીમાં સીડી એટલે બધા પગથિયાને આખી નિસરણીને સીડી કહેવામાં આવે છે. ગુજરાતીમાં નિસરણીને સીડી કહે છે અને હિન્દીમાં સીડી એટલે પગથિયું, એક પગથિયાને સીડી કહેવામાં આવે છે. મોક્ષ મહેલની પહેલું પગથિયું સમ્યક છે, દર્શન સમ્યક દર્શન છે કે જેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકતા પામતું નથી, ન લહે એટલે ન પ્રાપ્ત કરે. યા વિના જ્ઞાન ચરિત્ર સમ્યકતા ન લહે, જેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક પણ પ્રાપ્ત કરતા નથી, એવું જે દર્શન સમ્યક દર્શન, તે મોક્ષ મહેલની પ્રથમ સીડી છે, પહેલું પગથિયું છે. હે ભવ્ય, તમે એવા પવિત્ર સમ્યક દર્શનને ધારણ કરો. આમ પંડિત દોલતરામજી છ ઢાળામાં સમ્યક દર્શનનો મહિમા કરે છે કે જ્ઞાન અને ચારિત્ર એ પણ સારું પદ છે આત્માનું, પણ એ સમ્યકતા તો સમ્યક દર્શન પૂર્વક પ્રાપ્ત કરે છે. એ પહેલા જ્ઞાન ને ચારિત્ર ને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કહેવાતું નથી. જેમ કે એક મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પણ સત્શાસ્ત્ર ના નિમિત્તે પ્રવર્તે છે અને એક સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન ઉપયોગ પણ સત્શાસ્ત્રમાં પ્રવર્તે છે, તો બેનો ઉપયોગ શાસ્ત્ર પ્રત્યે થયો અને બંને શાસ્ત્રનો એક સરખો અર્થ કરે છે કે આ ગાથાનો આ અર્થ થાય. એકનું જ્ઞાન મિથ્યા છે અને એકનું જ્ઞાન સમ્યક છે, કેમ કે એકની પાસે સમ્યક દર્શન છે અને બીજાની પાસે સમ્યક દર્શન નથી. એવી જ રીતે એક મિથ્યા દ્રષ્ટિ પંચમહાવ્રત પાળે છે મને દીક્ષાંતિકાર કરીને અને એક ભાવલિંગી સમ્યક દર્શન સહિત વ્રત પાળે છે. તો પહેલાના પંચમહાવ્રતને વ્રત કહેવાતા નથી, સમ્યક ચારિત્ર નથી કહેવાતું, આને સમ્યક ચારિત્ર નામ મળે છે. પેલાના જ્ઞાનને સમ્યક જ્ઞાન મળે છે નામ, અને સમ્યક ચારિત્ર એવું નામ મળે છે. ભલે એ પુણ્યભાવ છે તો પણ એને મિથ્યા ચારિત્ર ન કહેવાય. મુનિરાજના પંચમહાવ્રતના 28 મૂળ ગુણના પુણ્યના પરિણામને મિથ્યા ચારિત્ર ન કહેવાય અને એનો શાસ્ત્રને અવલંબીને ચાલતો ઉપયોગ એને મિથ્યા જ્ઞાન ન કહેવાય. ભલે બે પરાશ્રિત પરિણામ છે તો પણ એને મિથ્યા વિશેષણ લાગુ ન પડે. એનું કારણ શું? કે એનું કારણ સમ્યક દર્શન ને એ સમ્યક દર્શનને જ્ઞાતિ વગર એ જ પ્રકારના શાસ્ત્રને અનુસરતો ઉપયોગ અને એ જ પ્રકારનો વ્રતાદિને અનુસરતો ઉપયોગ આચરણ, એ બંને મિથ્યા નામ પામે છે. આટલો મોટો ફેર છે. એકડા મીંડાના મીંડા, મીંડાની કિંમત મીંડા જેટલી, પણ જો આગળ એકડો હોય તો 10 ગણી, બીજું મીંડું મૂકો તો એથી 10 ગણી, ત્રીજું મીંડું મૂકો તો એથી 10 ગણી, 10-10 ગણી વધે એક એક મીંડે. કેમ કે આગળ એકડો છે, એકડો ન હોય તો 1000 મીંડા કરો તો બધાની કિંમત એક મીંડા જેટલી, 1000 મીંડા હોય તો એક મીંડા જેટલી. ધોલ સમજ સુન શેત ચેત સયાને કાલ રથામત ખોવે, યહ નરભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક નહીં હોવે. દોલતરામજી એમ કહે છે કે હે શાણા જી, હે શાણા મનુષ્ય, સયાનો એટલે શાણો, આપણે ગુજરાતીમાં જેને શાણો કહીએ છીએ, ડાયો કહીએ છીએ, વિચારવાન કહીએ છીએ, શાણો એટલે વિચારવાન, નિજ હિતનો વિચાર કરે તે શાણો. હે શાણાજી, તું ચેતી જા, જાગૃત થઈ જા, કાલ વ્રથામત ખોવે, આ તારો સમય છે નકામો ખુશને જગતની પ્રવૃત્તિ આડે, અથવા અહિતની પ્રવૃત્તિ, જગતને કહો કે અહિતની પ્રવૃત્તિ આડે કાળ ખોવા જેવો, કાળ ગુમાવા જેવો નથી. યે નિર્ભવ ફિર મિલન, મિલન કઠિન હૈ. આવો મનુષ્ય ભાવ ફરીને મળવો બહુ દુર્લભ છે. અનંત કાળે ભાગ્ય જે એકવાર આવે છે, હવે જો સમ્યક નહીં થાય તો બહુ કઠિન છે. સમ્યક થાય તો મનુષ્ય ભાવ સહેજે સહેજે મળે છે. દેવને મનુષ્ય હોય, બીજી ગતિ નથી એની. એને તો બીજી ગતિ હોતી જ નથી. કાં દેવમાં જાય, કાં મનુષ્યમાં જાય. મનુષ્ય હોય દેવમાં જાય, ને દેવમાં હોય એ મનુષ્યમાં જાય. દેવ માટેને દેવ ન થાય, ને મનુષ્ય માટેને મનુષ્ય ન થાય. એના સમ્યક ન હોય તો નિર્ભવ મળવો બહુ કઠિન છે. માટે સમ્યક દર્શનનો મહિમા એ રીતે પણ મનુષ્ય ભાવની પ્રાપ્તિ માટે પણ મુખ્ય વાત છે. સમ્યક દર્શનની રિયાતીમાં બે ગતિ મળે છે, દેવ ગતિ અને મનુષ્ય ગતિ. અને દેવ ગતિ તો મનુષ્ય કરતા ઊંચા પુણ્યની સ્થિતિવાળી ગતિ છે. છતાં એમનું કહ્યું દોલતરામજીએ કે દેવ ગતિ કઠિન હૈ, દેવ ભાવ કઠિન હૈ, તો સમ્યક નહીં હોય. દેવ કરતા અનંતવાર નારકી થયો છે, અને નારકી કરતા અસંખ્ય અનંતવાર દેવ થયો છે. દેવ તો વધારે વાર થયો, એટલી સુલભ ગતિ છે દેવની. મનુષ્ય તિર્યંશ તો એથી અનંત અસંખ્યા અનંત વાર થયો છે, કારણ કે વધુ ત્રીજ ગતિમાં જીવ જાય છે. અને નિગુદમાં તો અનંત કાળ અનંત કાળ થઈ જાય છે, કેમ કે એક શ્વાસોશ્વાસમાં 18 વર્ષ જન્મમાં મરણ છે. પણ બાકી ચાર ગતિમાં સુલભ હોય તો દેવ ગતિ સુલભ છે, એટલે એની કિંમત નથી. એની કઈ કિંમત નથી. સૌથી કિંમત હોય તો મનુષ્ય ગતિની છે, કે જે ભાગ્ય જ મળે છે. એટલે એમ લીધું પુણ્યનો મહિમા આવતો એમ કે તને દેવ ગતિ મળશે. જો તું પુણ્ય કરીશ તો તને દેવ ગતિ મળશે. અહીંયા સમ્યક્ત્વનો મહિમા કરતા એમ નથી કહેતા, મનુષ્ય ગતિની વાત કરે છે. પુણ્ય વિશેષ તો દેવગતિમાં છે. એમાં તો જરા ઊંડો અર્થ છે. પોતાની એવી ભાવના છે કે મુનિ દશા અંગીકાર કરવી. પુરુષાર્થ બહુ સારો ચાલે છે. અંદરમાં કેવળ અસંગ દશા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ઉપાડવાનો પોતે તૈયારી કરે છે. આપણે ત્યાં ઓછી શરીરની પરિસ્થિતિ લથડી, ખ્યાલ આવી ગયો કે હવે આમાં લાંબુ આયુષ્ય રહેશે, શરીર પડી જશે. વર્ષ બે વર્ષ ચાલે બીજી વાત છે, માનવી. બાકી હવે આમાંથી કાંઈ મુનિદશા અંગીકાર કરીને જે એકાકી વિચરતો વળી સંસારમાં એ પરિસ્થિતિમાં આવી શકીએ એ દેખાતો નથી. એટલે એમ કહ્યું કે યાત્રાએ નીકળ્યો હતો અને પહોંચવું હતું, પણ વચ્ચે સહારાનું ધરણ આવ્યું. નહીં, હા હા, માંદગી આવી ગઈ. સહારાનું ધરણ આ માંદગી આવી ગઈ. અને પગે નિકાચિત સ્થાન ગ્રહણ કર્યો. વચ્ચે સહારાનું ધરણ આવ્યું અને પગે નિકાચિત થાક ગ્રહણ કર્યો. નિકાચિત એટલે છોડી ન શકાય એવો, એટલે કે એમાં થોડો જે પુરુષાર્થ વધીને મને દશાએ પહોંચવાની જે સ્થિતિ હતી, એ સ્થિતિ આગળ વધે વધી શકાય એવું નથી લાગતું. હવે થાક લાગ્યો, પુરુષાર્થમાં થાક લાગ્યો. એટલે જોયું કે આ ભાવમાં નહીં આવે, મને પણ નહીં આવે. એમ બહુ જોર હતો કે આ કાળમાં મોક્ષ હોય કેમ નહીં, આ જીનાગમમાં લખ્યું છે શું કરવા. ગળે નતું ઉતરતો શું વર્તમાન જીનાગમમાં અત્યારે મોક્ષ હોય નહીં એવું લખ્યું છે, આ તો કઈ શાસ્ત્ર કહેવાય. એટલું અંદર જોર હતું કે તે આ ભાવમાં લઈ લો શું કેવું અંદર જોર હતું. એટલે ભાવના ઘણી હતી, એમાં માંદગી શરૂ થઈ અને જોયું કે ભાઈ આમાં કાંઈ લાંબુ કાઢી એવું નથી હવે, પોતાનો ખ્યાલ આવી જાય છે. એટલે ગૂઢ ભાષામાં લખ્યું છે કે વચ્ચે સવારનું રણ આવ્યું, ચાલતા ચાલતા પગે થાક લાગી ગયો, હવે આ રણ પાર કરી અને મોક્ષમાં પહોંચી જવાય એ પરિસ્થિતિ અત્યારે દેખાતી નથી, એ નક્કી થઈ ગયું ક્યાં, એ નિર્ણય થઈ ગયો. એ તો જોર બહુ હતો, મુનિ દશા અંગીકાર કરીને મોક્ષ લઈ લઉં એવું જોર હતો. અને એવા જોર વાળાને જ એક ભાવ હોય, એ સિમ્પટમ છે, એક ભાવ તારીનું એક ચિહ્ન છે કે એને આ ભાવ જ લેવું છે, એને બીજો ભાવ કરવાનો પ્રશ્ન નથી. એ વસ્તુ સ્થિતિને ગૌણ કરી જાય છે એટલું જોર આવે છે. આમ છે, પોતાની વર્તમાન સ્થિતિ ઉપર વાત લખે છે. પાનું યાદ હોય તો કહેજો, આપણે આગળ પાછળ રેફરન્સ થી જોશું. વાંચ્યું હોય બધું વિચાર્યું હોય ને એટલે એ ખ્યાલમાં છે. શું વાત ચાલે કે જેને એક ભાવ હોય એનું આવું જોર હોય કે આ ભાવે લઈ લો, એટલે એને પછી બીજું દાદા ભાવ નથી રહેતા. કેમ કે એનો પુરુષાર્થ તો એ જ ભાવે લઈ લેવા માટે થનગનાટ ચાલે છે. પુરુષાર્થ થનગની રહ્યો છે, લેવા માટે પ્રાપ્ત કરવા માટે થનગની રહ્યો છે એનો પુરુષાર્થ. એને કેવી રીતે પછી વધારે ભાવ હોય શકે? મોક્ષ માર્ગની વૃદ્ધિ અને પૂર્ણતા પણ તે જ રીતે થાય છે જે સ્વાનુભવથી મોક્ષ માર્ગની શરૂઆતથી અને સમીર દર્શન પ્રગટ થાય છે. તે સ્વાનુભવ વારંવાર થતાં મોક્ષ માર્ગમાં વૃદ્ધિ થાય છે અને પૂર્ણતા તે જ રીતે થાય છે. જે સ્વાનુભવમાં સ્વસંવેદન છે એ સ્વસંવેદન કેવળ જ્ઞાનની જાતિનું સ્વસંવેદન છે, એનાથી અનંત ગુણ સમૃદ્ધ સ્વસંવેદન કેવળ જ્ઞાનમાં છે. ચોથા ગુણ સ્થાને જે સ્વસંવેદન આવે છે તેનાથી અનંત ગુણ સ્વસંવેદન કેવળ જ્ઞાન રૂપ છે. અને આત્મા એવા અનંત સ્વસંવેદનનો જ પિંડ છે. અનંત સ્વસંવેદન જેમાં ભર્યું છે સામર્થ્યપણે એવું આત્મા છે. એમાંથી પ્રથમ સમ્યક દર્શનના કાળમાં સર્વાણી ફૂટે છે, પાતાળ ફૂટે છે અને જણું ચાલે છે. આગળ વધીને એ ધોધ થાય છે મુનિ દશામાં સ્વસંવેદનનો, પ્રચુર સ્વસંવેદન આવે છે, પછી પરિપૂર્ણ થઈ જાય છે. પણ એ એક જ રીતે છે, એમાં કોઈ વિધિનો ફેરફાર નથી અથવા વિધિ બદલાતી નથી, વિધિનો પ્રકાર ફરતો નથી, પુણ્ય વડે થતી નથી. મોક્ષ માર્ગની વૃદ્ધિ પુણ્ય વડે થતી નથી અને મોક્ષ માર્ગની પૂર્ણતા પણ પુણ્ય વડે થતી નથી. પુણ્ય છોડવાથી મોક્ષ થાય, રાખવાથી નહીં. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, છેદવાથી છોડવાથી થાય છે, રાખવાથી નહીં. અત્યારે જે શ્રીમદજીના નામે જે સંપ્રદાય છે એમાં આ વિષય ઓછો પ્રસિદ્ધ છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એ વાત ઓછી પ્રસિદ્ધ છે. આત્મસિદ્ધિમાં છે એ વાત, પણ એ લોકો એ વાત ઉપર વજન નથી આપી શકતા. કેમ કે પુણ્ય પ્રવૃત્તિમાં પડેલા છે અને એનું મહત્વ થાય છે દેવને, રાગનો રાગ થાય છે અનંતાનું મંદિરમાં, તો એટલે એને છેદવાની વાત આવે તો એ વાત મેળ ખાતી નથી અભિપ્રાય સાથે, એટલે એ વાત ઉપર એમનો વજન નથી રહેતો. પુણ્ય છોડવાથી મોક્ષ થાય, રાખવાથી નહીં. પુણ્ય વડે લક્ષ્મી વગેરે ધૂળના ઢગલા મળે, કેટલું એનું મૂલ્ય કરતા હતા અથવા કેટલું ડિવેલ્યુએશન કરતા હતા કે પુણ્ય વડે તો લક્ષ્મી વગેરે ધૂળ, લક્ષ્મીને તરત જ એનો અધરવડ કે ધૂળ, ધૂળના ઢગલા મળે, પરમાત્માપણું મળે કાંઈ, કોઈનેથી કોઈ પરમાત્મા દશા પ્રગટ ન થાય. ધૂળના ઢગલા હોય આત્માને માટે સુખકર નથી, આત્માને એક પાય ભાગ પણ સુખ નહીં આપી શકે, સુખી નહીં કરી શકે આત્માને, એના લક્ષે દુઃખ ઘણું થશે. પરમાત્મા પણ તો તેનાથી મળતું નથી, પરંતુ પરમાત્મા પણ તો સંપૂર્ણ વિતરાગ ભાવથી જ મળે. પરિપૂર્ણ વિતરાગ ભાવ થાય ત્યારે પરમાત્મા દશા પ્રગટ થાય છે. આ રીતે વિતરાગતા તે જ ધર્મ છે, તે જ ભગવાનનો માર્ગ છે, અને તે જ બધા શાસ્ત્રોનો સાર છે. પુણ્ય છે એ તો રાગરૂપ દશા છે, અને વિતરાગતા છે એ રાગ રહિત દશા છે, રાગના અભાવ સ્વરૂપે છે, એ ધર્મ છે. તે વિતરાગતા તે ધર્મ છે, તે ભગવાનનો માર્ગ છે, ઉપાય છે, પરમાત્મા થવાનો એ ઉપાય છે. અને તમામ શાસ્ત્રો વિતરાગતા પ્રાપ્ત થવા અર્થે જ રચાયેલા છે, કહેવાયેલા છે. એ સિવાય એના સારમાંથી બીજું કાંઈ નીકળતું નથી. માખણ બધા શાસ્ત્રોનું માખણ વિતરાગતા છે. છેલ્લા સેંકડો વર્ષમાં એક પ્રકાર આટલું
મોટી ઠેસ લાગવાની એ પેલું હાથ પકડી
બચાવી લીધા
છે.
ખોટ બહુ આવે છે.